સૂર્ય પાસેથી મેં જે ઉપદેશ ગ્રહણ કર્યો તે હે રાજા હવે સાંભળ. સૂર્ય પોતાના કિરણ દ્વારા સમુદ્રના પાણીને શોષી લે છે. તે જલશોષણ કોઈને પ્રત્યક્ષ જણાતું નથી, છતાં વર્ષાકારે મેઘ દ્વારા વર્ષી તે અવનીને તૃપ્ત કરીને જનને ઠંડક આપે છે. તેમ યોગીને જે સેવે છે તેના મનોરથ પૂર્ણ કરી સહસ્ર પ્રકારે તેનું હિત કરી તેને નિષ્કામ કરી તે વિશ્રામે પહોંચાડે છે. યોગી યોગબળથી ઇન્દ્રિય દ્વારા જે તેને આપવામાં આવે તે આશક્તિ સિવાય અંગીકાર કરે છે અને આપનાર પર કૃપા કરી એને શાંતિનો અનુભવ કરાવે છે. સૂર્ય જલ શોષી લેતી વખતે અને પાછું આપતી વખતે અલિપ્ત રહે છે, તેમજ યોગી વિષયોથી અલિપ્ત રહે છે. પાણીના ખાબોચિયામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, તેને સૂર્ય ખાબોચિયામાં ડૂબ્યો અથવા પાણીના કંપવાથી પ્રતિબિંબ કંપે ત્યારે સૂર્ય કંપ્યો એમ મૂળ હોય તે માને છે, પણ વાસ્તવિક રીતે સૂર્ય ગગનમાં અલિપ્ત જ છે. તેમ યોગી દેહ કર્મ કરવા છતાં તે દેહ આતીત રહે છે. પ્રકૃતિજન એને દેહ બુદ્ધિમાં બંધાયેલો સમજે છે, પણ એનું ગૃહિય જ્ઞાન એને સમજાતું નથી. વાસ્તવિક રીતે યોગીને દેહનું ભાન જ નથી, એ તો ચિદ આકાશમાં રહેલો આત્મા છે અને દેહ આદિ રૂપી ખાબોચિયાઓમાં પ્રતિબિંબિત થાય છે. તે પોતાને પ્રતિબિંબિત જુએ છે, પણ તેથી તે ભય પામતો નથી. દોરડીનો સર્પ કરડવાથી કોણ મરી જાય છે? મૃગજળમાં પૂર આવે ત્યારે મૂર્ખ હોય તે નાશવા માંડે, તેમ આ મિથ્યા સંસાર મૂર્ખને જ ભયંકર લાગે છે. તેથી સ્ત્રી પુત્ર ગૃહ એમને વિશે અત્યંત આશક્તિ રાખવી નહીં. એ વિશે અવધૂત રાજાને હોલાની કથા કહે છે. હોલો, સંસાર દુઃખનું મૂળ નારીમાં આશક્તિ છે. સ્ત્રી લોભ અત્યંત પ્રબળ છે, તેથી તેનાથી થયેલી પ્રજામાં સ્નેહને લીધે સંસારી પુરુષ દુઃખનું પાત્ર બને છે. ગમે ત્યાં આશક્તિને સ્નેહ કરવાથી પરતંત્ર થઈ કેવું દુઃખ ભોગવવું પડે છે તે વિશે હોલા હોલીની કથા છે. એક હોલીમાં અતિ સ્નેહને લીધે ને વિષય ભોગની ઈચ્છાથી એક હોલો વનમાં એક મોટા વૃક્ષમાં મારો બાંધી તેની સાથે ઘણો કાર રહ્યો. એ જોડાને પરસ્પર અત્યંત પ્રીતિ હતી અને તેમની સાથે એકબીજા માટેની આશક્તિ રોજ વધતી હતી. એકબીજા સાથેના હાવભાવ અને વિલાસથી અન્યોન્યોના જીવ એક થઈ ગયા હતા. તે એકબીજાને પ્રેમથી જોતા અને એકબીજાથી જુદા પડવું તેમને ગમે તેમ નહોતું. તેઓ ખાવા પીવા વગેરે સર્વે ક્રિયામાં એકત્ર થઈ એક જીવ થઈ રહેતા હતા. હોલાને કષ્ટથી જે કંઈ મળતું તે તેને પ્રેમથી આપતો હોલી છોડીને જરા પણ દૂર થતો નહીં. એક જ સ્થાને બેસી રમતા અને વિનોદ વાતો કરતા. તેમનો મારો નામ માત્ર હતો. આખા વનમાં તેમનો વિલાસ ચાલતો. કેવળ સ્ત્રી સંગમ સૌખ્યમાં જ તે લુપ્ત થયો હતો. હોલો કામથી મોહિત થઈ હોલી જે માંગે તે ગમે તેમ કરી લાવી આપતો. તેમ કરવામાં તેને ધર્મ કે કારની સ્મૃતિ રહેતી નહીં. દિન પર દયા કરવી એને ઓળખતો નહીં. ગમે તેમ કરી જીવ ભાવે સ્ત્રીની ઈચ્છા પૂરી કરવી એટલું જ તે સમજતો. સાકર પર બેઠેલી માખી મારવા છતાં ઉડતી નથી, તેમ વિષય ભોગની લોલુપતા તેને જરા મરણ યાદ આવતા નહોતા. સત્યવાદી જેમ બાપ દાદાના વચન પારે છે તેમ તે હોળીનું વચન પારતો અને તેને હંમેશ ખુશ રાખતો. ઉપાસક જેમ સદૈવ આત્માનું સંધાન રાખે છે તેમ તેને આ જગતમાં સ્ત્રી વિના બીજું કાંઈ દેખાતું જ નહીં. સ્ત્રી લાડકી અને તેમાં વરી તે ગર્ભ રહ્યો પછી શું પૂછવું. લોભીને જેમ અચાનક ધન મળે અથવા મદિરાપી માકડું નાચે તેમ સ્ત્રીના સર્વ કોડ અધિકમાં અધિક પ્રેમથી પૂરા કરી તેની લીલામાં તે મગ્ન થઈ ગયો. યોગ્ય કારે હોલીએ મારામાં ઈંડા મૂક્યા જાણી હોલાને ઘણો આનંદ થયો. હરિની માયા અઘટિત છે, અગમ્ય છે. રસથી ભરેલા ઈંડામાં તેની અર્થકર્ય માયાથી નખ પાંખ ચાંચ આંખ વગેરે અવયવો તૈયાર થયા અને ઈંડા ફૂટી તેમાંથી કુમરા બચ્ચા બહાર નીકળ્યા તેમને જોઈ મા બાપ પોતાનું બે ભાન ભૂલી ગયા. બેઉ નર્મદા નર અને માદા પ્રજાપ્રેમથી કુમરા બચ્ચાઓનું બરાબર પોષણ કરતા બચ્ચાના મધુર શબ્દો સાંભળી આનંદથી ડોલતા અને તેમના શબ્દને અધર ઝીલી લેતા તેમને જોઈ રાજી રાજી થતા. બચ્ચાના આલિંગનથી પાંખના નરમ સ્પર્શથી અને તેમના કોમર બોબડા મધુર શબ્દથી બેઉ હર્ષમાં ડૂબેલા રહેતા. તેઓ સામે બેસે કે બચ્ચા દોડતા આવતા પરસ્પર ચાંચમાં ચાંચ ભરાવી હાવભાવ કરી આલિંગન દઈ મુગ્ધ થઈ દૂર જાય અને વરી દોડી પાછા આવે. મા બાપની પાંખ નીચે બચ્ચાને હિંતા કે દિનતા નથી લાગતી. આવા બાળક ઉખે આવ્યા તેથી તેઓ પોતાનું જીવન ધન્ય ધન્ય થયું માનતા. લાકડા લાડકા બચ્ચાના લાડ મા બાપ પ્રેમથી પૂરા કરતા, પરસ્પર સ્નેહ વધતો અને બચ્ચાને જોઈને બંનેની આંખ ઠરતી. તેમને રમતા જોઈ બેઉ દોડી તેમને ચુંબન લેતા. હે રાજા, અજન્માનાની ન જન્મેલી માયાએ તેમને કેવા ભૂલાવ્યા તે જુઓ. તેઓ હૃદયમાં અન્ય અન્ય સ્નેહ બાંધી બચ્ચાને પોષવા પ્રયત્ન કરવા લાગ્યા. બાળકો પ્રત્યેના ગહન મોહથી તેમના પોષણ માટે ચારો મેળવવા ચિંતાતુર અને અતિ દિન થઈ દસે દિશામાં ભંબવા લાગ્યા. પછી બચ્ચા મોટા થયા એટલે પુષ્કર અન્નની જરૂર પડતી, તેથી બેઉ જણા વનમાં ઘણું રખડતા, ઘણી મહેનત કરવા છતાં પૂરતું અન્ન મળતું નહીં. તેથી એકવાર ખૂબ રખડી પુષ્કર અન્ન મેળવ્યા પછી જ મારામાં જવાનો નિશ્ચય કરી તેઓ અનેક ઠેકાણે વન ઉપવનમાં દૂર દૂર ભટક્યા. આ રીતે માતા પિતા દૂર ગયા ત્યારે બચ્ચા ક્ષુધાની પીડા સહન કરી શક્યા નહીં, તેથી તેઓ મારા બહાર નીકળ્યા. ત્યાં પક્ષીઓને જારમાં સપડાવનાર એક હોશિયાર પારધીની નજર અકસ્માત તેમના પર પડી. તેમણે જાર પાથરી બચ્ચાને પકડ્યા અને તેમના મા બાપની રાહ જોતો તે ત્યાં જ ઊભો રહ્યો. બચ્ચા પ્રત્યેની અતિશય પ્રીતિથી હોલોને હોલી ચારો લઈને ઉતાવરા ઉતાવરા મારા તરફ આવવા લાગ્યા. સ્ત્રી સુખની આશક્તિ એ જ વિશેષ દુઃખોની જનની છે. પુરુષને દુઃખી થવા માટે જ સ્ત્રી સંગ જ કારણ છે. પુત્ર પૌત્ર દ્વારા નાના દુઃખો તેને ભોગવવા પડે છે. પોતાના બચ્ચાને કારરૂપી જારમાં સપડાયેલા જોઈ હોલી માથું કૂટી મોટેથી રડવા લાગી અને દુઃખથી આમ તેમ આરોટવા લાગી. બચ્ચાને તરફડતા જોઈ તે ચીસો પાડી તેમની તરફ ડોટ મૂકવા લાગી. પોતાના પતિને દુઃખી કરવા બચ્ચા પ્રયત્નનો સ્નેહ 100 ગણો વધારી તેમના ગુણ સંભાળી હોલી રડવા લાગી અને તેમને મરેલા જોઈ સ્નેહથી ગાળા જેવી થઈ હિત અહિતનું ભાન ગુમાવી પોતાની મેરે જારમાં જઈ પડી. માયામોહથી કેવી ભૂલ કે પોતાના બચ્ચાને પ્રત્યક્ષ કાર પાસમાં બાંધેલા જોયા છતાં પોતે ગાંડી થઈ તેમાં પડી. આ પ્રમાણે એકાએક સ્ત્રી અને બાળકનો વિયોગ થવાથી જીવથી અધિક પ્રિય બાળકને નિર્જીવ થયેલા જોઈ તથા અનુકૂળને પ્રાણથી પણ વધુ પ્રિય ભાર્યાને પણ ત્યાં સંપડાયેલી જોઈ ઓલો દુઃખી થઈ વિલાપ કરવા લાગ્યો. ધર્મ, અર્થ અને કામાદિ ત્રણેય પુરુષાર્થની સિદ્ધિ કરનાર મારો ગૃહસ્થાશ્રમ ખતમ થયો. પૂર્વના પાપને લીધે મારા કામની તૃપ્તિ થઈ નહીં ત્યાં હું આશ્રમહીન થયો. મારો ધર્મ અને અર્થ પણ નાશ પામ્યો. 3 પુરુષાર્થ તો મેં ગુમાવ્યા, હવે 4થો પુરુષાર્થ મોક્ષ રહ્યો. પણ જ્યાં સુધી વિષયવાસના છૂટી નથી ત્યાં સુધી મુક્તિની આશા ક્યાંથી? મારું પૂર્વનું પુણ્ય ઓછું હશે તેથી અધવચ મારું ઘર ભાંગ્યું અને સ્ત્રી પુત્ર વિહીન વિધુર થવાથી મારું પરલોકનું સાધન પણ બુડ્યું. કારણ કે ગૃહમાં છતાંય મને પરલોક સિદ્ધ કરાય એવી અનુકૂળતા હતી. પરલોકની પ્રાપ્તિનું એ સાધન હતું. પતિ પત્ની બંને ધર્મ આચરણમાં અનુકૂળ વર્તે તો જ તેઓ પરલોક પ્રાપ્તિ સાધી શકે. કોઈની પત્ની બહુ બળબડિયણ હોય છે, કોઈનો ઘરમાં પગ જ ટકે નહીં. કોઈ અતિ દુષ્ટ કે શીલભદ્ર હોય છે, કોઈ ક્રોધી, કોઈ ખાઉદરી હોય આખો દિવસ અરીસામાં દાંત દાઢ કોતરનારી, કોઈ આરસુ, કોઈ વિલાસી અને કોઈ મહાડાકણ જેવી હોય છે. મારી પત્ની મને ધર્મ અને કામ બંનેમાં સદા અનુકૂળ હોય ખરી ધર્મપત્ની હતી. સદા તે મારી ઈચ્છા પ્રમાણે ચાલતી, મારા સિવાય એ કોઈ દેવ દેવતાને માનતી નહીં અને મારો શબ્દ કદી ઉથાપતી નહીં. એવી સાચી સ્ત્રીનો પુત્ર, સાચી સ્ત્રીનો પુત્ર સહિત નાશ થયો. મને આ શૂન્ય ગૃહમાં એકલો મૂકીને સ્વર્ગે ચાલી ગઈ અને હું વિકટ આપત્તિમાં આવી પડ્યો છું. સ્ત્રી ગઈ અને પુત્રનો નાશ થયો, હવે મારે અહીં રહીને શું કરવું? મારા દિવસો દુઃખમાં જશે અને મને વિધુર જીવતો મૂર્ખ કહી લોક મારી નિંદા કરશે. ભર્યું વિધુરનું જીવન, સદા નિંદ અને લજ્જામણું. પાછળ કોઈ શ્રાદ્ધ કરનાર નહીં અને એકાકી રહેવાનું. શૂન્ય ગૃહમાં મારા ખાવાનોએ કોણ ભાવ પૂછશે? ખરે જ હું બહુ દુઃખી થઈશ. આવું બોલી તેણે શું કર્યું તે જુઓ. જારમાં મૃત સ્ત્રી પુત્ર તરફ નજર કરતા તેમને ચેષ્ટા રહિત થયેલા જોઈ પોતે પણ મૂઢ બની વિવેક છોડી જારમાં પડ્યો. મુવા પાછળ મરવાનો તો સર્વેને છે જ. પણ જુઓ તે જન્મ મૃત્યુનું જ નિવારણ કરવાનો સ્વાર્થ કોઈ ધારતું નથી. હોલાએ સ્ત્રી પુરુષ માટે પ્રાણ આપ્યો પણ ભગવત પદવી પ્રાપ્ત કરવા તેને ઈચ્છા થઈ નહીં. આમ મૂઢમતી હોલો જારમાં પડ્યો. પારધીની તો કાર્યસિદ્ધિ જ થઈ ગઈ. એક ક્રૂર પારધી હોલાના સગરા કુટુંબને ખાંદે નાખી કૃતાર્થ થઈ ઘેર ચાલ્યો. હોલાની માફક જેમની ગૃહમાં જ બુદ્ધિ સમાઈ ગઈ હોય છે તેમની સ્થિતિ પણ આવી જ થાય છે. આ રીતે કુટુંબ પોષણમાં આશક્ત અને વિષય સેવનમાં અતૃપ્ત રહેનાર ગૃહસ્થ પણ છેલ્લે ઓલાની માફક સહકુટુંબ નાશ પામે છે. ગૃહશક્તિવાળો ગૃહસ્થ આશ્રમ કેવળ વૃંદ્રોનો જ આરામ બને છે અને તેમાં જન્મની વ્યર્થ હાનિ થાય છે. મૃત્યુલોકમાં મનુષ્ય યોનિમાં અને તેમાંય ઉત્તમ વર્ણમાં જન્મ જે મનુષ્ય દેહમાં એક દિવસ એક લવ કે નિમિષમાં મુક્તિનું દ્વાર ખુલી જતા જન્મ મરણની પાર જઈ શકાય આમ કોઈ પણ મનુષ્ય કરી શકે તો બ્રાહ્મણનું શું કહેવું? વિદ્વતા અને વૈરાગ્ય એ બંને વિરલ છે, પણ વિષય આશક્તિથી જન્મ વૃથા જાય છે. મનુષ્ય દેહમાં ગૃહાશક્તિ એ ઊંચે ચડીને પડવા બરાબર છે. આવો મનુષ્ય હોલાની માફક નાશ પામે છે. વિષય ભોગવતા કદી તૃપ્તિ થતી જ નથી એમ શ્રુતિ અને પુરાણો કહે છે. આમ હોવા છતાં વિષય આશક્તિથી મોહજારમાં સપડાઈ જે મનુષ્ય દેહ વૃથા ગુમાવે છે તે નરદેહ પર પાણી ફેરવે છે. મનુષ્ય દેહ જેવો ઉત્તમ દેહ નથી. રામ નામના સ્મરણથી ચારે મુક્તિ દાસી થાય છે એવી મનુષ્ય દેહમાં યોગ્યતા છે, છતાં વિષય સુખની આશક્તિથી કોઈ મૂર્ખ જ નરદેહને વિષય માટે વેચે છે. મૃગજળથી તૃષા છીપે તો વિષય ભોગથી તૃપ્ત થવાય, એમ છતાં વિષયની સિદ્ધિ માટે કષ્ટ વેઠી આયુષ્ય શા માટે જતું કરવું? નરદેહ જેવો ભંડાર સહજ હાથ આવ્યો છે, ફરી એ જ જન્મ આવશે તેની ખાતરી નથી. માટે વિષય આશક્તિ છોડી દેહ અભિમાનનો ત્યાગ કરી ભાવથી શ્રીપતિ ભજી લેવા. કલયુગમાં યોગાનુયોગ ત્યાગ, કલયુગમાં યોગ યાગ ત્યાગ દાન વગેરે સાધન સિવાય હરિકીર્તનમાં શરમ છોડી મસ્ત થવાથી ચારે મુક્તિ ચરણમાં પડે છે. ઈંટ આપતા પારસમણી મળે છે, પછી શા માટે આરસ કરવી? તમે ભક્તિથી દેવ ખાતરીથી ભેટે છે તેમ નશ્વર દેહે સાધનથી જન્મટી જનાર્દન થવાય છે તે સિદ્ધાંત જનાર્દન જ નિશ્ચયપૂર્વક પ્રતિપાદન કરે છે.